ન્યુરો યુનિકાટ શા માટે લોકો પ્રકારો નથી પરંતુ વ્યક્તિગત ન્યુરોપ્રોફાઇલ્સ છે. TLDR લોકોને ન તો કઠોર પ્રકારો દ્વારા અને ન તો એકલા નિદાનોથી પૂરતા પ્રમાણમાં સમજાવી શકાય. વધુ અર્થપૂર્ણ એ છે કે તેમને વ્યક્તિગત ન્યુરોચરિત્ર તરીકે સમજવામાં આવે. ન્યુરો યુનિકાટ મોડલ તેથી આર્કેટાઇપ, પ્રોફાઇલ મસ્ટર, કોમ્બિનેશન મસ્ટર, ન્યુરોપ્રોફાઇલ અને ન્યુરોઝિસ્ટન્ટ વચ્ચે સ્વચ્છ રીતે ભેદ કરે છે. આમ તે દેખાય છે જે દૈનિક જીવનમાં ઘણીવાર ફક્ત વિરોધાભાસી, થાક લાગણું અથવા અસ્તવ્યસ્ત લાગે છે. ખાસ કરીને AUDHD બતાવે છે કે આ ભેદ શા માટે જરૂરી છે. તે કોઈ સ્વભાવ નથી અને કોઈ ફક્ત લેબલ પણ નથી, પરંતુ એક ફરી આવતું કોમ્બિનેશન મસ્ટર છે જે સ્થિતિ અનુસાર ખૂબ જુદું દેખાઈ શકે છે. ધ સોશિયલ નેટવર્કની ફિલ્મ ફિગરના ઉદાહરણથી બતાવી શકાય છે કે કેવી રીતે અતિશય જ્ઞાનાત્મક કાર્યક્ષમતા અને ભારે આંતરવ્યક્તિક ડિસરેગ્યુલેશન એક સાથે એ જ પ્રોફાઇલમાંથી ઊભા થઈ શકે છે. એક માણસ કોઈ પ્રકાર નથી, પરંતુ એક પ્રોફાઇલ છે. અમે લોકો વિશે ઘણીવાર એમ વાત કરીએ છીએ જાણે તેઓ સરખા સરળ વર્ગો હોય. એક વ્યક્તિ તો અસ્તવ્યસ્ત છે, બીજી ખાસ કરીને તર્કસંગત, ત્રીજી સર્જનાત્મક પરંતુ મુશ્કેલ, ચોથી સહાનુભૂતિશીલ પરંતુ અતિસંવેદનશીલ. આવી વર્ણાઓ સુનવર ખોટી નથી, તે ફક્ત લગભગ હંમેશા બહુ ખુરદરી હોય છે, કારણ કે ઘણા લોકો પોતાને ખાસ કરીને ફક્ત એક જ દિશામાં સઘન તરીકે અનુભવતા નથી. તેઓ એક ક્ષણે ઊંચા ફોકસવાળા અને અસરકારક હોય છે, બીજી ક્ષણે અંદરથી ભરચક. તેઓ તેજસ્વી ઉકેલો વિકસાવી શકે છે અને સાથે સાથે દેખીતી રીતે સરળ સામાજિક પરિસ્થિતિઓમાં નિષ્ફળ થઈ શકે છે. તેઓ એક સાથે નિર્ધારિત, ચોંડોકશીલ, સંવેદનશીલ, નિયંત્રિત અને ડિસરેગ્યુલેટેડ લાગે છે. બિલકુલ તેથી જનતો કઠોર પ્રકારશાસ્ત્ર અને ન તો એકલું નિદાન પૂરતી સમજવા પણ પૂરતું છે. લોકો સ્વચ્છ દરાજો નથી, તેઓ વ્યક્તિગત પ્રોફાઇલ છે. એક જ વ્યક્તિ એક સાથે મજબૂત અને ડિસરેગ્યુલેટેડ કેમ લાગી શકે? બહારથી જે વિરોધાભાસ જેવું લાગે છે તે ઘણીવાર મૂળ અર્થમાં કોઈ વિરોધાભાસ નથી. તે એક જટિલ આંતરિક સિસ્ટમની દેખાતી સપાટી છે. એક માણસ અસાધારણ રીતે ઝડપથી વિચાર કરી શકે છે,
પેટર્ને ચોક્કસ ઓળખી શકે છે અને દબાણ હેઠળ અતિશય કાર્યક્ષમતા દેખાડી શકે છે. એ જ માણસ સંબંધોમાં સહેલાઈથી ઘાયલ થઈ શકે છે, રિઝોવર ફ્લૂટમાં કીપી શકે છે, સામાજિક રીતે અનાડી પ્રતિક્રિયા આપી શકે છે અથવા તણાવ હેઠળ ભાવનાત્મક રીતે પાટા પરથી ઉતરી શકે છે. આ આપમેળે કપટ નથી, આ ફક્ત શિસ્તની કમી પણ નથી. ઘણીવાર અહીં દેખાય છે કે એક જ વ્યક્તિમાં એક સાથે અનેક શક્તિઓ
કાર્યરત છે. જે માટે ફક્ત નૈતિક નિર્ણય શોધે છે તે બહુ ઓછું સમજે છે, જે ફક્ત એક નિદાન શોધે છે તે પણ ઘણીવાર એમ જ જહરી છે. એવું મોડેલ જે તફાવતો, જોડાણો અને ઝુસ્ટેન્ડેને એક સાથે દેખાડવા સક્ષમ હોય. ન્યુરો યુનિકાટ મોડેલ દૈનિક જીવનમાં અસ્તવ્યસ્ત લાગતું હોય તેને ગોઠવે છે. ન્યુરો યુનિકાટ મોડેલ એક સરળ ધારણા સાથે શરૂ થાય છે. કોઈ માનવીય મગજ ફક્ત નાની ભિન્નતાઓ સાથેની નોર્મ વેરિયન્ટ નથી. દરેક વ્યક્તિ પાસે ગ્રહણ, ધ્યાન, નિયમન, પ્રેરણા, રેઇઝ બેરાર બાયટુંગ, સંબંધ શૈલી અને શીખવાની લોજિકની પોતાની રૂપરેખા હોય છે. આ રૂપરેખા કોઈ એક જેન પર પાછી લઈ જવાની નથી, કોઈ એક જેન નિદાન પર ઘટાડવાની નથી અને કોઈ એક પ્રકાર દ્વારા સંપૂર્ણ રીતે વણવાની નથી. દેટ ઇઝ સંપૂર્ણ રીતે વણવાની નથી. તે લક્ષણ પરિમાણો, સંદર્ભ મોડ્યુલેટરો, ફરી આવતા પેટર્ન, સામાન્ય જોડાણો અને પરિસ્થિતિજન્ય ઝુસ્ટેન્ડેમાંથી ઊભી થાય છે. આ મોડેલનું લક્ષ્ય લેબલિંગ નથી. લક્ષ્ય એ છે કે એવી વસ્તુ માટે વધુ ચોક્કસ ભાષા જે ઘણા લોકો પહેલેથી જ અનુભવે છે પરંતુ ભાગ્યે જ સ્વચ્છ રીતે નામ આપી શકે છે, કે તેઓ ફક્ત આમ કે તેમ નથી પરંતુ એક ખૂબ ચોક્કસ રીતે જોડાયેલા છે. પાંચ સ્તરો જેને આપણે સ્વચ્છ રીતે અલગ રાખવા જોઈએ તેથી મોડેલ ફરીથી અસ્પષ્ટતામાં પાછું ન પડે, તેને સ્પષ્ટ નામકરણની જરૂર છે. આર્કેટાઇપ્સ વાર્તાત્મક સ્પષ્ટીકરણો છે.
તેઓ ફરી ઓળખી શકાય તેવી વલણોને સ્પષ્ટ રીતે કહેવામાં મદદ કરે છે. એ દાવો કર્યા વિના કે કોઈ માણસ સંપૂર્ણપણે કોઈ એક ફિગર સાથે સમાન છે. પ્રોફાઇલ મસ્ટર ફરી ફરી આવતા મૂળભૂત પેટર્ન છે. તેઓ એવી રચનાઓ વર્ણવે છે જે વસ્તીમાં નિયમિત રીતે દેખાય છે અને ક્લિનિકલી, શૈક્ષણિક રીતે અથવા જીવનચરિત્રાત્મક રીતે સારી રીતે ઓળખી શકાય છે. કોમ્બિનેશન મસ્ટર આવા પ્રોફાઇલ મસ્ટરની સામાન્ય જોડાણો છે. અહીં પોતાની ગતિશીલતા ઊભી થાય છે જે તેના ભાગોની ફક્ત સરવાળાથી વધુ હોય છે. ન્યુરો પ્રોફાઇલ કોઈ વ્યક્તિની વ્યક્તિગત કુલ રૂપરેખા છે. તે અભિવ્યક્તિઓ, નાજુકતાઓ, સંસાધનો, સામાન્ય જોડાણો અને કોઈ વ્યક્તિ વિવિધ પરિસ્થિતિઓ હેઠળ કેવી રીતે કાર્ય કરે છે તે બધું આવરી લે છે. ન્યુરોઝુસ્ટેન્ડ આ પ્રોફાઇલના ક્ષણિક દેખાવના સ્વરૂપો છે. તેઓ નક્કી કરે છે કે કોઈ વ્યક્તિની કઈ બાજુઓ હાલમાં આગળ આવે છે, કઈ દબાયેલી છે અને ક્યાં શક્તિઓ કે પરિસ્થિતિઓમાં ફેરવાઈ જાય છે. ફક્ત ત્યારે જ જ્યારે આ પાંચ સ્તરો અલગ રહે છે, મોડેલ ખરેખર ઉપયોગી બને છે. ફરી ફરી આવતા પ્રોફાઇલ મસ્ટર વાસ્તવિક છે, પરંતુ કોઈ માણસ તેમાં સંપૂર્ણપણે સમાઈ જતો નથી. ચોક્કસ ન્યુરોકોગ્નિટિવ અને માનસિક પેટર્ન વારંવાર દેખાય છે. તેમાં ઉદાહરણ તરીકે ADHS, ઓટિઝમ, ડિસ્લેક્સિયા, આંગસ્ટ નજીક પેટર્ન, ઝ્વાંગ્સ નજીક પેટર્ન, ડિપ્રેસિવ પેટર્ન, બાયપોલાર પેટર્ન અથવા બોર્ડરલાઇન નજીક પેટર્નનો સમાવેશ થાય છે. આવા પેટર્ન વાસ્તવિક છે, તેવો મહત્વપૂર્ણ છે અને તેવો નિદાનાત્મક, થેરાપ્યુટિક અને જીવનચર્યતાત્મક રીતે ખૂબ રાહત આપી શકે છે. પરંતુ તેવો ક્યારે આખી વ્યક્તિ નથી. એક પ્રોફાઇલ મસ્ટર ફરી ફરી આવતી રચનાનું વર્ણન કરે છે. એક માણસ તો હંમેશા એક ચોક્કસ મિશ્રણ તરીકે જીવે છે. તેવો એકલું પેટર્ન ઘણીવાર આગળ મદદ કરે છે, પરંતુ લગભગ ક્યારે બધું સમજાવતું નથી. કેટલાક પેટર્ન એકલા દેખાતા નથી, પરંતુ સામાન્ય જોડાણોમાં દેખાય છે. મોડેલ ખાસ કરીને ત્યાં ખુલાસાકારક બને છે જ્યાં પેટર્ન એકલા નહીં પરંતુ જોડાયેલા દેખાય છે. એક કોમ્બિનેશન મસ્ટર ફક્ત સિદ્ધાંતાત્મક પેકેજિંગમાં ડબલ નિદાન નથી. તે એક નિયમિત રીતે ફરી આવતી જોડાણનું વર્ણન કરે છે જેમાંથી પોતાની ગતિશીલતા ઊભી થાય છે. અહીં વર્સ્ટાકંડે જોડાણો છે જેમાં બે પેટર્ન એક દિશામાં એકબીજાને ધકેલે છે. માસ્કિરંડે જોડાણો છે જેમાં એક પેટર્ન બીજાને થોડા સમય માટે ઢાંકી દે છે. અને સ્પેનિંગ્સ રાઇખે જોડાણો છે જેમાં એ જ વ્યક્તિ વિરુદ્ધ દિશાઓમાં ખેંચાય છે. ખાસ કરીને આ સ્પેનિંગ્સ રાઇખે જોડાણો દૈનિક જીવનમાં ઘણીવાર ગેરસમજાય છે કારણ કે તેઓ બહારથી અસંગત લાગે છે છતાં અંદરથી ખૂબ સિસ્ટમેટિક હોય છે. ADHD કોઈ સ્વભાવ નથી, પરંતુ ફરી ફરી આવતું કોમ્બિનેશન મસ્ટર છે. ADHD તેના માટે ખાસ કરીને સારો ઉદાહરણ છે. અહીં અર્થ કોઈ એસ્થેટિક સ્વવર્ણન અને કોઈ ફેશનેબલ છત્ર શબ્દ નથી, પરંતુ ઓટિસ્ટિક અને ADHS નજીક ભાગોના ફરી ફરી આવતા કોમ્બિનેશન મસ્ટરનો છે. નિર્ણાયક ફક્ત એટલું નથી કે બંને પેટર્ન હાજર છે, પરંતુ તેઓ એકબીજા સાથે કેવી રીતે ક્રિયા કરે છે. પ્રોફાઇલનો એક ભાગ સ્ટિમ્યુલેશન, ગતિ, નવીનતા અને ચળવળ શોધે છે. બીજો ભાગ વોરહેઝાગ બાર્કાઇટ, રેઝર રેડુક્શન, સ્પષ્ટ પેટર્ન અને રૂખસૂભની જરૂરિયાત રાખે છે. એક ભાગ બહાર જવા માંગે છે, બીજો ભાગ તરત જત ફરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માંગે છે. એક ભાગ ઝડપથી શરૂ થાય છે, બીજો ભાગ સામાજિક અને સેન્સોરી ઓવરફોર્ડે રૂમથી ઝડપથી થાકી જાય છે. બિલકુલ તેથી જ ઘણા પ્રભાવિત લોકો પોતાનો અનુભવ સ્પષ્ટ નહીં પરંતુ સતત વિરોધાભાસી તરીકે વર્ણવે છે. એ માટે નહીં કે તેઓ મનમાની હોય, પરંતુ કારણ કે તેમના અંદર સ્પેનિંગ્સ રાઇખે જોડાણ કાર્યરત છે. આ મોડેલમાં ADHD તેથી કોઈ આર્કેટાઇપ નથી અને કોઈ સ્વભાવ ચિત્ર પણ નથી. તે એક કોમ્બિનેશન મસ્ટર છે જે ન્યુરોઝુસ્ટેન્ડ અનુસાર ખૂબ જુદો દેખાઈ શકે છે. નિર્ણાયક ફક્ત પ્રોફાઇલ નથી, પરંતુ ઝુસ્ટેન્ડે પણ છે. કોઈ ન્યુરો પ્રોફાઇલ ડેરિંગ પરિસ્થિતિમાં સરખું દેખાતું નથી. ઊંઘ, તણાવ, હોર્મોન્સ, રેઝલાસ્ટ, ભૂખ, બીમારી, સામાજિક દબાણ, ખેંકુંગ, ઉન્ટરફોર્ડરોંગ, ઉબરફોર્ડરોંગ અને સંબંધ સંદર્ભ બદલાવે છે કે કોઈ પ્રોફાઇલ હાલમાં કેવી રીતે કાર્ય કરે છે. તેથી એ જ વ્યક્તિ એક દિવસે તેજસ્વી, બીજા દિવસે થાકેલી અને ત્રીજા દિવસે ચીડિયારી, ગભરાયેલી અથવા બંધ લાગી શકે છે. આ પ્રોફાઇલ વિરુદ્ધ કોઈ પુરાવો નથી, તે તો તેનો જ અભિવ્યક્તિ છે. ન્યુરોઝિસ્ટન મોડેલનું ગતિશીલ સ્તર છે. તે બતાવે છે કે કોઈ પ્રોફાઇલ હાલમાં કઈ સ્વરૂપમાં સક્રિય છે. એક નિયમિત ઝુસ્ટેન્ડે સંસાધનોને દેખાડે છે. એક ઓવરએરેઝ્ડ ઝુસ્ટેન્ડે રક્ષણ અને રૂકચૂક વધારે છે. એક ઉન્ટર સ્ટિમ્યુલેટર ઝુસ્ટેન્ડે બેચેની, શોધ છળવળ અને ચોંડુંક દબાણ પેદા કરે છે. એક હાઇપર ફોકસિટર ઝુસ્ટેન્ડે અતિશય ઉત્પાદન ક્ષમતા તરફ દોરી શકે છે, પરંતુ સાથે સાથે સામાજિક મિડ રેગ્યુલેશનને સ્પષ્ટ રીતે ઘટાડે છે. ખાસ કરીને આ બિંદુએ મોડેલ વ્યવહારિક રીતે સંબંધિત બને છે, કારણ કે ઘણા સંઘર્ષો ફક્ત પ્રોફાઇલમાંથી જ નહીં પરંતુ તેના વર્તમાન ઝુસ્ટેન્ડેના ગેરસમજમાંથી પણ ઊભા થાય છે. ફિલ્મ ફિગરમાંથી ધ સોશિયલ નેટવર્ક એક મજબૂત વિશ્લેષણ ઉદાહરણ છે. આગળ જે આવે છે તે સ્પષ્ટ રીતે વાસ્તવિક વ્યક્તિ માર્ક ઝુકરબર્ગ વિશે નથી, તે ફક્ત ડેવિડ ફિન્ચરની ધ સોશિયલ નેટવર્કમાંની ફિલ્મિક ફિગર વિશે છે. આ ભેદ નિર્ણાયક છે. લખાણ કોઈ જીવતા માણસ વિશે કોઈ નિદાનનો દાવો કરતું નથી. તે ન્યુરો ઉનિકાટ મોડેલની અંદર એક સંભવિત ઓડીએચડી નજીક કોમ્બિનેશન મસ્ટર માટે વિશ્લેષણ સપાટી તરીકે એક નાટકીય ફિલ્મ ફિગરનો ઉપયોગ કરે છે. ખાસ કરીને આ ફિગર એટલી મજબૂત શા માટે છે તે તેની પહેલી મોટી સંકોચનની ચોકસાઈમાં છે. ફિલ્મની શરૂઆતની તબક્કામાં કોઈ ન્યુટ્રલ ટેકનિક નર્ડને કામ પર નથી જોતા. એક યુવાન માણસને ક્રેંકુંગ, બેશલોઇનિગુંગ, બુદ્ધિગત સંકોચન અને સામાજિક એન્થેમંગના ઊંચા સક્રિય ઝુસ્ટેન્ડેમાં જોવામાં આવે છે. શરૂઆતની સીન હોકલાઇસ્ટુંગ અને એન્ટગ્લાઇઝોંગની ગ્લાઇકસાઇટિકાઇટે બતાવે છે. આ સીનની શક્તિ એમાં છે કે તે ફક્ત એક ક્ષમતા બતાવતી નથી પરંતુ એક ગ્લાઇકસાઇટિકાઇટે બતાવે છે. ફિગર એરિકા ઓલબ્રાઇટથી વિયોગ પછી પોતાની વિદ્યાર્થી ડબ્લ્યુજીમાં પાછી ફરે છે. ત્યાં ભાવનાત્મક ઇજા શાંત રોગચોગમાં નહીં પરંતુ રેડિકલ બેશલોઇનિગોંગમાં કીપી જાય છે, જ્યારે ડેંક પ્રોસેસ વધુ અને વધુ ઝડપી, ફોકસવાળો અને સાધનાત્મક બને છે ત્યારે ફિગર સમકક્ષ રીતે લખવાનું અને પ્રોગ્રામિંગ શરૂ કરે છે. કરીને તેમાં સીનની વિશ્લેષણાત્મક શક્તિ છે. એ જ બિવેગુંગ સ્ટ્રોમમાંથી જ્ઞાનાત્મક હોકલાઇસ્ટોંગ અને નૈતિક સામાજિક એન્ટગ્લાઇસોંગ ઊભી થાય છે. ફિગર એક જાહેરપણે ઉપલબ્ધ લખાણ પ્રકાશિત કરે છે જેમાં તે સ્ત્રીને, જેને તેને હમણાં જ છોડ્યો છે, વ્યક્તિગત રીતે અપમાનિત કરે છે, માનવતાવિહીન બનાવે છે અને ઓબ્જેક્ટિફાય કરે છે. સાથે સાથે તે પોતાની ધ્યાન શક્તિને એટલી મજબૂત રીતે બાંધે છે કે એ જ રાતમાંથી એક અત્યંત અસરકારક ટેકનિકલ ઇન્જેક્શન ઊભી થાય છે. અહીં એક ચોક્કસ તફાવત મહત્વપૂર્ણ છે. ફિલ્મની આ પ્રારંભિક તબક્કામાં ફિગર હજી ફેસબુક પોતે પ્રોગ્રામ કરતી નથી, પરંતુ પહેલા ફેસમેશને પૂર્વચરણ તરીકે, ખાસ કરીને એ સીનને નાનું નહીં પરંતુ વધુ સ્પષ્ટ બનાવે છે. તે ક્ષણ બતાવે છે જેમાં ઇજા, ઓબ્સેશન, સ્ટેટસ ક્રેંકુંગ અને ટેકનિકલ ઓબ્જેક્શન એક સામાન્ય દિશા શોધે છે. જે આ સીનને ફક્ત જેનિયલિટી તરીકે વાંચે છે તે ડિસરેગ્યુલેશનને રોમેન્ટિસાઇઝ કરે છે. જે તેને ફક્ત બોસહાઇટ તરીકે વાંચે છે તે ઝુસ્ટેન્ડેની આંતરિક આર્કિટેક્ચરને અવગણે છે. તેની વાસ્તવિક વાત બંને બાજુઓની ગ્લાઇકસાઇટતાઇમાં છે. આ ફિગરમાં મોડેલમાં શું દેખાય છે? કોમ્બિનેશન મસ્ટર તરીકે ફિગરને આઉડીએચડી નજીક તરીકે વાંચી શકાય છે. ઊંચી જ્ઞાનાત્મક વિવેગલિખાઇટ, જટિલ સમસ્યાઓ દ્વારા મજબૂત આકર્ષણ, અતિશય ફોકસ કરવાની ક્ષમતા, ઓછી સામાજિક સ્પોન્ટાન રેઝોનાન્સ, વધેલી ક્રેંકબાર્કાઇટ અને આંતરિક બિશલોઇનિગોંગ અને આંતરવ્યક્તિક નિયમન વચ્ચે સ્પષ્ટ ઘર્ષણ. ન્યુરો પ્રોફાઇલ તરીકે ફિગર સિસ્ટમેટાઇઝેશન, ઝીલ બિન્ડિંગ, કોન્કુરન્ટ સેન્સિટિવિટી, ઘટેલી સામાજિક મિત રેગ્યુલેશન અને દબાણ નીચે ઊંચી કાર્યક્ષમતાની અસામાન્ય સંકોચન બતાવે છે. તે ફક્ત ઠંડી નથી લાગતી પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં લગભગ તેમાંથી અલગ લાગતી હોય છે, જે અન્ય લોકો આ ક્ષણે ભાવનાત્મક રીતે જરૂરિયાત રાખે છે અથવા સહન કરી શકે છે. ન્યુરોઝુસ્ટેન તરીકે તે શરૂઆતની સીમમાં ઊંચા સક્રિય, હાઇપરફોકસિયેટર અને સાથે સાથે સામાજિક રીતે ડિસરેગ્યુલેટર દેખાય છે. બિલકુલ એ જ સીનને એટલી ખુલાસાકારક બનાવે છે. એ જ ઊર્જા જે કોન્સન્ટ્રેશન, આઉટપુટ અને ટેકનિકલ એફેક્ટિવિટીને આગળ ધપાવે છે, તે જ ચોંદોમશીલતા, એન્ટવેટંગ અને જાહેર ગ્રેન્ડ્સ ઓબરશ્રાઇટોંગને પણ પોષે છે. મોડેલ આ વર્તનને દૂર સમજાવતું નથી, પરંતુ તે વાંચી શકાય તેવું બનાવે છે કે લાઇસ્ટોંગ અને એન્ડગ્લાઇસોંગ અહીં કિસ્મતથી બાજુ બાજુ ઊભા નથી, પરંતુ એ જ આંતરિક વિશ્લોઇનિબુમ્સ મસ્ટરમાંથી ઊભા થાય છે. એવા લોકો વિશે સરળ વ્યાખ્યાઓ લગભગ હંમેશા શું અવગણ છે. આવી ફિગરોને ઘણી વાર તો પ્રશંસા કરવામાં આવે છે અથવા નૈતિક રીતે બહાર ફેંકી દેવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં ડિસરેગ્યુલેશનને પ્રતિભાના ભાવ તરીકે માનવામાં આવે છે. બીજા કિસ્સામાં લાઇસ્ટંગને અસહ્ય સ્વભાવ માટે ગૌણ માહિતી તરીકે માનવામાં આવે છે. બંને બહુ સરળ છે. વધુ ચોક્કસ ત્રીજો દ્રષ્ટિકોણ છે. કેટલાક લોકો પાસે એવા ન્યુરોપ્રોફાઇલ હોય છે જેમાં અતિશય જ્ઞાનાત્મક શક્તિ, ઊંચી પ્રતિક્રિયાશીલતા, સામાજિક ઘર્ષણ, હાઇપરફોકસ, સ્ટેટસ સેન્સિટિવિટાટ અને બદલાતી મિથ રેગ્યુલેશન નજીકથી જોડાયેલા હોય છે. તે તેમના વર્તનને આપમેરે સ્વીકાર્ય બનાવતું નથી, પરંતુ તે તેને વધુ સમજનપાત્ર બનાવે છે. અને બિલકુલ એ જ ઘણીવાર ફક્ત મૂલ્યાંકન અને વાસ્તવિક અંતર્દૃષ્ટિ વચ્ચેનો નિર્ણાયક તફાવત હોય છે. આ મોડેલ વ્યવહારિક રીતે શે માટે ઉપયોગી છે? ન્યુરો ઉનિકાટ મોડેલ ફક્ત વિચાર ખેલ નથી, તેનો વ્યવહારિક મૂલ્ય છે. તે લોકોને પોતાને વધુ ચોક્કસ રીતે વાંચવામાં મદદ કરે છે. જે પોતાનો પ્રોફાઇલ વધુ સારી રીતે સમજે છે તે ઘણીવાર પોતાને ઓછું સામાન્ય રીતે નૈતિક બનાવે છે અને વધુ સ્પષ્ટ રીતે ઓળખે છે કે સંસાધનો, કીપ પોઇન્ટ, થાકની સીમાઓ અને સમાયોજનો ક્યાં છે. તે માતાપિતા, શિક્ષકો, નેતાઓ, થેરાપિસ્ટો, ભાગીદાર સ્ત્રીઓ અને ભાગીદારોને પણ મદદ કરે છે. વર્તનને ઝડપથી અનવિલન, અહંકાર, આરસ, કઠોરતા અથવા અપરિપક્વતા તરીકે વ્યાખ્યાયિત કરવાની બદલે પૂછવામાં આવી શકે છે, અહીં કયો પેટર્ન હાજર છે, કયું જોડાણ સાથે કાર્યરત છે અને વ્યક્તિ હાલમાં ક્યાં ઝુસ્ટેન્ડેમાં છે. બિલકુલ ત્યાં લોકો સાથેનો વ્યવહાર બદલાય છે. એ માટે નહીં કે દરેક મુશ્કેલી માફ કરવામાં આવે છે, પરંતુ કારણ કે હસ્તક્ષેપો વધુ ચોક્કસ બને છે. કેટલાક લોકોને ઓછા રેઝની જરૂર હોય છે, અન્યને વધુ રચનાની, અન્યને વધુ સ્વાયત્તતાની, અન્યને વધુ સારા ઓબરગેંગેની, અન્યને ઓવરલાસ્ટંગથી રક્ષણની, અન્યને ભાષાકીય ચોક્કસાઈ અને વધુ સ્પષ્ટ પ્રતિસાદની. જે ફક્ત લેબલ્સ સાથે કામ કરે છે તે આ તફાવતોને અવગણે છે. જે પ્રોફાઇલ સાથે કામ કરે છે તે તેમને જુએ છે. લક્ષ્ય શુબલા દેઝીરોંગ નહીં, પરંતુ વધુ ચોક્કસ સમજ છે. ન્યુરો ઉનિકાટ મોડેલને લોકોને સરળ બનાવવા નહીં, પરંતુ વધુ ચોક્કસ રીતે જોવા માંગે છે. તે આ કલ્પનાને વિરોધ કરે છે કે કોઈ વ્યક્તિ તો નોર્મલ અથવા ભિન્ન, તર્કસંગત અથવા ભાવનાત્મક, પ્રતિભાશાળી અથવા મુશ્કેલ, રચિત અથવા અસ્તવ્યસ્ત હોવી જોઈએ. વાસ્તવમાં ઘણા લોકો ફરી ફરી આવતા પેટર્ન, સામાન્ય જોડાણો અને બદલાતા ઝુસ્ટેન્ડે સાથેના જટિલ પ્રોફાઇલ છે. બિલકુલ તેથી જ કોઈ માણસ ઓછો સમજનપાત્ર નથી જ્યારે તે વિરોધાભાસી લાગે છે. ઘણીવાર તે ફક્ત ત્યારે જ સમજનપાત્ર બને છે જ્યારે આપણે તેને ફક્ત એક જ દરાજમાં વાંચવા માંગવાનું બંધ કરીએ છીએ. લક્ષ્ય એટલે લોકોને નિદાન, પ્રકારો અથવા ખામીઓ પર ઘટાડવાનો નથી. લક્ષ્ય એવી ભાષા છે જે તેમની વાસ્તવિક જટિલતાને વધુ નજીક આવે. અને કદાચ બિલકુલ એ જ ન્યુરોનિકાટનો વાસ્તવિક કોર છે. દરેક માણસ કોઈ કેટેગરીમાં ફિટ થતો નથી, પરંતુ દરેક માણસ પાસે એક પ્રોફાઇલ છે જેને સમજવામાં આવી શકે છે.